एकत्र फाउंडेशन प्रस्तुत वार्ताकार सुरेश जोशी वार्ता एक मुलाकात ऑडियो पठन बीजल व्यास। आखरे हिम्मत करीने मैं श्रीपत राय ने मळवा जवानुं नक्की कर्युं। त्यारथी ज जे काई कर्युं विचार्युं तेना पर एनो पास बेसी गयो। पत्नी साथे वात करतो हतो त्यारे मारुं मन थोड़ो समय चोरीने श्रीपत राय साथेनी वातचीतमां वापरवाना वाक्यो शोधी लेतुं हतुं। श्रीपत रायना चश्मा आँखोने झीणी करीने सामेना माणसने आखो तपासी लेती एमनी दृष्टि बोलता बोलता सहज अटकी जईने हवे पछी जे बोलवानुं छे तेना पर जाणे तमारुं भविष्य तोळाई रह्युं छे एवी भीति उत्पन्न करवानी एमनी कुनेह। एमनी गळा परनी फूलेली नस, एमना चरबीथी स्फित गाल, आ बधुं अत्यार सुधी क्यांक वेरण छेरण पड्युं हतुं। તે એમને મળવા જવાનો નિશ્ચય કરતાની સાથે એ નિશ્ચયથી જ કશિક ચુંબકીય શક્તિથી એકત્રિત થઈને એક પૂદગલ રૂપ બની ગયું ને એ સંચિત પૂદગલનો મને ભાર લાગવા માંડ્યો। એ ભારને છાતીએ બાંધીને જ મેં રાત ગાળી। સવાર થતાં મુલાકાતને માટે નક્કી કરેલા સમય પહેલાં જ હું ઘેરથી નીકળી ગયો। શ્રીપત રાયને ઘરે પહોંચ્યો ત્યારે જોયું તો હજુ અડધો કલાક વહેલો હતો, છતાં હું તેમના બંગલાના પોર્ચમાં દાખલ થયો, પગથિયા ચડ્યો ને કોલબેલ દાબ્યો। અંદરથી એના વાગવાનો અવાજ સંભળાયો ને એ સાંભળતાની સાથે જ મને એમ લાગ્યું કે પાણીના પૂરથી ઘેરાયેલું કોઈક શહેર આજુબાજુની દુનિયાથી વિખૂટું પડી જાય તેમ હું એ આજુબાજુની દુનિયાની વિચ્છિન્ન થઈને પેલા અવાજે અવકાશમાં રચેલા આંદોલનની તસુભર ભોંય પર જ ઊભો રહી ગયો છું। આ સ્થિતિમાં મુકાયેલી મારી જાત પર નજર નાખું ત્યાં તો બારણું ખુલ્યું। અંદરના વેન્ટિલેટરના કાચ પરથી પરાવર્તિત થઈને આવતો તડકો જાણે કોઈએ ડૂચો વાળીને મારી ભણી ફેંક્યો હોય તેમ આંખ સાથે અથડાયો। આથી બારણું ખોલનાર વ્યક્તિને હું જોઈ શક્યો નહીં, પણ એનો અવાજ સાંભળતા મને સમજાયું કે કોઈ સ્ત્રીનો અવાજ હતો। આપને કોનું કામ છે? મારે માટેનું આ આપનું સંબોધન સાંભળીને મને આજુબાજુની દુનિયા સાથેની મારી વિચ્છિન્નતાની ખાતરી પૂરેપૂરી થઈ ગઈ। મેં કહ્યું, શ્રીપત રાય। અહીં વાક્ય પૂરું બોલવાની જરૂર ન હતી, અહીં ભાષા નિશ્ચિંત સંકેતોના તારણરૂપ બની ગઈ હતી। વળી હું આંખ પરના તડકાથી ઝંખવાયેલી આંખે મારી સાથે વાત કરી રહેલી સ્ત્રીને ઓળખવા મથતો હતો। મને જવાબ મળ્યો, એ તો બહાર ગયા છે, અડધો એક કલાક પછી આવશે। વાત પૂરી થઈ, બીજું કશું ન સૂચતા હું ત્યાંને ત્યાં મારી ઝંખવાયેલી આંખે એ વ્યક્તિ તરફ તાંકતો ઊભો જ રહી ગયો। થોડી ક્ષણો એમને એમ જ પસાર થઈ ગઈ। આ સ્થિતિનો અંત લાવવા આખરે મેં બોલી નાખ્યું, હું હસમુખ ત્રિવેદી। આટલું બોલીને હું અટકી ગયો। મારા ઉચ્ચારેલા નામના ધ્વનિના બારણાના ચકચકતા આંગળાને બારીના તડકાથી ચમકતા કાચની સાથે અથડાઈને ચૂરે ચૂરા થઈ ગયા। ત્યાં મને કહેવામાં આવ્યું, આવો, આપ અહીં બેસો। મને ચિંધી બતાવવામાં આવેલી ખુરશી પર હું બેઠો। એ ખુરશીનું ચોકઠું જાણે મને પૂરેપૂરું ગળી ગયું। થોડી વાર રહીને મેં આજુબાજુ નજર ફેરવી, એ ઓરડામાંના હવા અને ભેજ મને જુદા લાગ્યા। કોઈ ગ્રહ ઉપર જઈને ફેંકાયો હોઉં ને ત્યાંની પાતળી હવા લેતા મૂંઝવણ થતી હોય તેવો અનુભવ મને થયો। હું બેઠો હતો તે ઓરડો કદાચ મુલાકાતીઓને માટેનો જ ઓરડો હતો। એમાં ઘડીક આવીને ચાલ્યા જતા આગંતુકોનો ગભરાટ, અધીરાઈ, ઉત્સુકતા હવામાં તરવરી રહ્યા હતા। એક બાજુનું બારણું મુખ્ય ખંડમાં પ્રવેશ કરાવતું હતું, એ બંધ હતું। એની પોલિશ કરેલી ચમકતી સપાટી પરનું તેજ પોતે જ જાણે હાથ આડો કરીને એમાં પ્રવેશ કરનારને રોકતું હતું। એની બાજુમાં એક દર્પણ હતું, એના પર મારી નજર ગઈ। એમાં મારી છબી દેખાતી હતી। એ ઓરડાના અપરિચિત એકાંતમાં મારી પોતાની જ છબીનો સહેવાસ આશ્વાસન રૂપ નીવડ્યો। હું મારી છબીને જોઈ રહ્યો। મારી આજુબાજુ મારી મા મને અંધારિયા રસોડામાં બાળપણમાં લઈને બેસીને તે વેળાનો ધુમાડ્યો અંધકાર હતો। મારી આંખમાં દિવેલના કોડિયાની ટમટમતી જ્યોતનો થરકાટ હતો। મારા ચહેરા પર વૈશાખના તાપના બળબળતા વનના વૃક્ષો પરની તપેલી ધૂળની ભૂખર આભા હતી। આથી હું પોતે જ કોઈ માયાવી સૃષ્ટિના પાત્ર જેવો લાગતો હતો। ત્યાં દર્પણમાં બાજુના ખંડનું બારણું ખુલતું દેખાયું। હું શ્રીપત રાય આવ્યા માનીને સફાળો ઊભો થવા લાગ્યો, પણ દર્પણમાંની મારી છબી તો એ પહેલાં ક્યારની ઊભી થઈને એ ખુલ્લા બારણામાંથી કોણ પ્રવેશે છે તેની રાહ જોઈ રહી હતી। મારી બાજુનું બારણું પૂર્વવત બંધ જ હતું, આથી હું બેસી ગયો, પણ હવે મારી છબી સાથેના મારા સંબંધનો તંતુ તૂટી ગયો હતો। મારું પ્રતિબિંબ હવે મારાથી સ્વતંત્ર રીતે વર્તતું થઈ ગયું હતું। મેં દર્પણ તરફ નજર માંડી, ખુલ્લા બારણામાંથી 20 વર્ષની યુવતીએ પ્રવેશ કર્યો। એ દૂર હતી, છતાં એ મારું પ્રતિબિંબ સંકોચાઈને એક બાજુ ખસી ગયું. છતાં એણે આંખ ઠેરવીને એ યુવતીને જોઈ તો લીધી જ. એ યુવતીમાં કશુંક પતંગિયા જેવું હતું. એના પગ અને હાથ બંનેમાં પતંગિયાની પાંખનો ફડફડાટ હતો. એને કારણે ઓરડાની બધી વસ્તુઓ જાણે ફૂલોનો સમૂહ હોય એવી ભ્રાંતિ થતી હતી. મને લાગ્યું કે બારણું ખોલીને આપ કહીને મને સંબોધનાર કદાચ આ જ યુવતી હતી. એના શબ્દોના ઉચ્ચારમાં પણ પતંગિયાની ફૂલની આજુબાજુ ભમ્યા કરતી વેળાની ચંચળતા હતી તે મને યાદ આવ્યું. મારી દ્રષ્ટિ એ યુવતી પર જ હતી. ત્યાં દર્પણમાંનું મારું પ્રતિબિંબ એકાએક વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ અક્કડ થઈ ગયું, ને એ રીતે ઓરડાના અજવાબ પૈકીની એક સામગ્રીના જેવું જ બની ગયું. એના પર પડતો તડકો વાર્નિશના જેવો લાગતો હતો. ત્યાં પહેલા બારણામાંથી શ્રીપતરાય દાખલ થયા. મારા પ્રતિબિંબની ઉપસ્થિતિની એણે કશી નોંધ લીધી હોય એમ લાગ્યું નહીં. એઓ ઓરડાના કેન્દ્રમાં મૂકેલી ખુરશી પર બેઠા. એમના બેસવાની સાથે એ ઓરડાની બીજી બધી વસ્તુના પરિમાણ સંકોચાઈ ગયા. મારું પ્રતિબિંબ પણ જાણે વામણું બની ગયું. પેલી યુવતી શ્રીપતરાયની આજુબાજુ ઉડાઉડ કર્યા કરતી હતી, સાપની પાસે ઉડતા પતંગિયાની જેમ. શ્રીપતરાયને ધારી ધારીને જોયા. એમની ચામડી ફિક્કી ધોળી હતી, દેડકો ઊંધો થઈ જાય ત્યારે એના પેટ ઉપર જે ધોળાશ દેખાય ને તેના જેવી. શબ્દો બોલતી વખતે એઓ નજર ઊંચી કરતા ન હતા. એમના જડબાના હલનચલનમાં સાપ દેડકો ગળતો હોય તેવું સૂચન હતું. એમની ડોક રહી રહીને અર્ધવર્તુળ વિસ્તારીને ફરતી હતી, ને ત્યારે આંધળો છછુંદર એના લાંબા નાકથી સૂંઘી સૂંઘીને કીડા મંકોડા શોધતો હોય એવું લાગતું હતું. ને છતાં પેલી યુવતી એમની આજુબાજુ ઉડાઉડ કર્યા કરતી હતી. ત્યાં શ્રીપતરાયની દ્રષ્ટિ મારા પ્રતિબિંબ પર પડી. પેલી યુવતી એની ચંચળ ગતિએ મારા તરફ આવી. એણે કદાચ મારા પ્રતિબિંબને શ્રીપતરાયની નજીક જવાને કહ્યું, પણ કશું બને તે પહેલાં શ્રીપતરાયે સામે જોયા વિના હાથ હલાવીને મને ત્યાં જ બેસી રહેવાનું સૂચન કર્યું. આથી અડધો ઊભો થયેલો હું બેસી ગયો. પછી શ્રીપતરાયનું જડબું જોરથી એકસરખું હાલવા લાગ્યું. એમની સ્ફિત ચીબુક પરનો માંસનો લોચો ઉછળવા લાગ્યો. એક સરખાઈ બોલાઈ જતા શબ્દો જાણે કશીક ચીકણી અદૃશ્ય તંતુજાળ ફેલાવતા ગયા, ને ધીમે ધીમે એ જાળ મારા પ્રતિબિંબની આજુબાજુ વ્યૂહ રચતી ગઈ. આ વિશે મને કશું ભાન હોય એવું મને લાગ્યું નહીં. વચમાં હું કશોક જવાબ આપવાનો પ્રયત્ન કરતો હતો, પણ એ શબ્દો એમના સુધી પહોંચે તે પહેલાં પેલી ચીકણી લાળમાં ફસડાઈ પડતા હતા. આ દરમિયાન પેલી યુવતી ઉડતી ઉડતી ઓરડાની બહાર સરી ગઈ હતી. પછી શ્રીપતરાય એકદમ સ્થિર થઈ ગયા. એમના જડબા હાલતા બંધ થયા, પણ એમાં ગરોળીની જીવડા પર તરાપ મારતા પહેલાંની નિસ્તબ્ધતા હોય એવું મને લાગ્યું. આ કશું ન સમજવાને કારણે મારું પ્રતિબિંબ તો કંઈક હિંમત ભેગી કરીને પોતે કહેવા ધારેલી વાત કહેવાની અણી પર હતું. ત્યાં શ્રીપતરાય એક આંચકા સાથે ઊભા થઈ ગયા. એમની તર્જનીકા મારા તરફ ચીંધીને જડબા વધારે પહોળા કરીને એવું કંઈક બોલી ગયા, મારું પ્રતિબિંબ એકદમ સંકોચાઈને ગૂંચળું વળેલી ઈયળના જેવું થઈ ગયું. શ્રીપતરાય આગળ વધ્યા. એમના આગળ વધવાનો ધક્કો જાણે ઓરડાની બધી વસ્તુઓને લાગ્યો. સામેનું બારણું ખુલી ગયું. મારું પ્રતિબિંબ જાણે સો સો નાના નાના પગે દોડતું હોય તેમ બહાર નીકળી જવા દોડવા લાગ્યું. શ્રીપતરાયનો પગ ગાલીચામાં ભેરવાયો અને તેઓ પડી ગયા. પાસેની ટીપાઈ પરની ફૂલદાનીની ધાર એમના કપાળમાં વાગી ને લોહીની ધારા નીકળી. એ લોહીથી ખરડાયેલી એમની નિષ્ફલક આંખ બારણા તરફ તાકી રહી. ત્યાં મોટા ખંડનું બારણું ખુલ્યું. મેં ખાતરી કરવા દર્પણમાં જોયું. દર્પણમાં હવે કશું ન હતું. મેં આગળ જોયું હતું તે જ રીતે પેલી યુવતી પતંગિયાના જેવી અસ્થિરતાથી ઓરડામાં પ્રવેશી. હું સંકોચાઈને સહેજ બાજુએ ખસી ગયો. થોડીવાર રહીને શ્રીપતરાય દાખલ થયા, સાપની જેમ પેટે ચાલતા હોય તેમ. ને હું મોટા ઓરડામાં દાખલ થવાને બદલે બહાર જવાના બારણામાંથી પોર્ચમાં આવ્યો, ને કોઈ મને ચાલ્યો જતો જોઈને બોલાવે તે પહેલાં બંગલાના કમ્પાઉન્ડની બહાર નીકળી ગયો.